पूज्यपाद बाल स्वामी जी, पूज्य संतो, सत्संगी बंधु, श्रीजी महाराजे आ गरडा प्रथम प्रकरण में 32वां वचनामृत में पोतानी मेळे ज स्वयं कृपा वचनों कह्या छे ने पछी प्रश्न पूछ्यो छे। कृपा वचनों ए छे, श्रीजी महाराज कहे आ संसार में जे विषयी जीव होय ते पंच विषय विना रही सके नहीं, ते जेमे विमुख जीव ने पंच विषय छे तेम हरिभक्त ने पण पंच विषय छे, पण तेमा भेद छे। ते भेद केम छे? तो विषय जीव तो भगवान विना अन्य जे ग्राम्य विषय तेने भोगवे छे, अने भगवानना भक्त छे तेने तो भगवानी कथा सांभळवी ते ज श्रोत्रनो विषय छे। भगवानना चरणारविंदनो स्पर्श करवो अथवा संतना चरणनी रजनो स्पर्श करवो ते त्वचानो विषय छे। भगवानना अथवा संत तेना दर्शन करवा ते नेत्रनो विषय छे। भगवानो प्रसाद लेवो तथा भगवानना गुण गावा ते जीभनो विषय छे। अने भगवानने चढ़ाय एवा पुष्पादिक तेनी सुगंधी लेवी ते घ्राणनो एटले के नाशिकानो विषय छे। एवी रीते विमुख अने हरिभक्तना विषयमां भेद छे। एवी रीतना विषय विना तो हरिभक्ते पण रहेवातुं नथी। તે નારદ સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી। તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે। આ અમૃત વચનો દર્પણ તુલ્ય છે, અરીસા તુલ્ય છે। અરીસામાં સૌ પોતપોતાનું રૂપ નિહાળી શકે છે, એમ આપણે આપણું રૂપ આમાં જોઈ શકીએ છીએ। આપણી જાતને આપણે ભક્ત કેવડાવીએ છીએ, પણ ખરેખર ભક્ત છીએ કે કેમ યા વચનો બતાવી આપ। સ્વાભાવિક માણસ માત્રની વૃત્તિ એ જ રહી છે કે માણસને સારું દેખાવું છે પણ સારું થવું નથી, સુખી દેખાવું છે પણ સુખી થવું નથી, ભક્ત થવું છે પણ દેખાવું છે, ભક્ત દેખાવું છે પણ ભક્ત થવું નથી, સાધુ દેખાવું છે પણ સાધુ થવું નથી, કલાકાર રૂપે દેખાવું છે પણ કલાકાર થવું નથી। અર્થાત પુરુષાર્થ વગર ટાઇટલ મળે તો લઈ લેવું છે। ભક્ત થવું હોય તો એનો માર્ગ ઓળખવો પડે, માર્ગ ઓળખાય તો ચલાય, ઓળખાયા પછી ચાલવું પડે, અને જો માર્ગે ચલાય તો ભક્ત થવાય। ટીલા ટપકા કંઠી તિલક માળાથી કંઈ ભક્ત થઈ જવાતું નથી। આજના જમાના પ્રમાણે તમે જુઓ તો વિધવા સ્ત્રીઓ પણ સધવાના જેવો વેશ રાખે છે, કોઈ વિધવાના વેશ ધારતા નથી। તો સધવાના ચિહ્નો, સધવાનો વેશ વિધવા ધારણ કરે એટલાથી એ કંઈ સધવા થઈ જતી નથી। એવી રીતે ટીલા ટપકા ધારવાથી કંઈ ભક્ત થઈ જવાતું નથી, એ અભક્ત જ છે। સધવા અને વિધવા દેખાવમાં તો બંને સરખા લાગે ને, પરંતુ એની સૂક્ષ્મ બારીક જે વ્યવહાર છે એનું નિરીક્ષણ કરે ત્યારે સમજાઈ જાય કે આ સધવા છે ને આ વિધવા છે। એમ ભક્ત અને અભક્ત બંને સમાન લાગે, પરંતુ એમાં બહુ મોટો ભેદ છે। એ ભેદ તો ઓળખાય તો સમજાય। તમે એક પ્રાચીન ભજન સાંભળ્યું હશે કદાચ, કે કાગડોને કોયલ રે એ રંગે રૂપે એક છે જી, કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે હોજી, પણ એ તો એની બોલી થકી ઓળખાય રે હો, બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મતે રે। બિલકુલ સાદા શબ્દો, પરંતુ કેટલો મર્મ કરે છે. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે હોજી. આ બગલાની હંસલાની વાત નથી, આપણી વાત છે. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે હોજી, પણ એ તો એના આહાર થકી ઓળખાય રે હો. બ્રહ્મણા ને ભાંગ્યા વિના રે ભવના ફેરા એ નહીં તો, એ નહીં તો મતે હો હો હોજી. કાગડો અને કોયલ બે સરખા લાગે પણ બોલે ત્યાં ખબર પડે. બગલો અને હંસલો સરખા લાગે પણ ચાંચ મારે અને શું ખાય છે ત્યારે ખબર પડે. એમ ભક્ત અને અભક્ત, સંત અને અસંત હાલે ચાલે બોલે જુએ વિચરે ત્યારે ખ્યાલ આવે કે આ ભક્ત છે અને આ અભક્ત છે. જૂના જમાનામાં જયારે પાણીની વ્યવસ્થા ખેંચવાની, મોટરની, સબમર્સિબલ પંપની કંઈ નહોતી ત્યારે કોષ ચાલતો. બળદ જોડે અને ચામડાના કોષથી પાણી ભરીને કૂવામાંથી બહાર કાઢે, આખો દિવસ કોષ ચાલતા હોય. એ જે કોષે જોડ્યા હોય બળદને પણ કોષિયા કહેવાય, અને કોષ ચલાવતો હોય ને એ માણસને પણ કોષિયો કહેવાય. એને ઘરવાળી ભાત લઈને એટલે ટિફિન, નહીતર ઘણા ભાત એટલે ચોખા સમજે, રાઈસ. આજના જમાનામાં ભાતમાં શું સમજે, ટિફિનમાં સમજે. તો ભોજન આવે એનું, બપોરનું ખાણું લઈને એની પથવારી ઘરવાળી આવે અને કોઈ રસ્તામાં મળે પૂછે ક્યાં જાઓ છો, તો કે વાડીએ. આ શું છે, તો કે કોશિયાનું ભોજન છે. તો માણસ અને બળદ બે કોશિયા કહેવાય, પણ બપોર થાય એટલે બળદ છૂટા થઈને ગમાણે જઈને ઘાસ ખાય, પણ કોશિયો કહેવાતો માણસ છે, ગમાણે જઈ ચાર પગે થઈને રજકો ઘાસ ખાય નહીં. એ શું ખાય, રોટલા ખાય. એને ભાન છે કે અમે ભલે બે કોશિયા કહેવાય પણ એલા છે, એ પશુ છે અને હું મનુષ્ય છું. એમ ભક્તને સદૈવ ભાન રહે છે કે હું ભગવાનનો ભક્ત છું તો મારે શું ખવાય, શું પીવાય, શું જોવાય, કેમ ચલાય, કેમ વિચરાય, એ ભક્તને સદૈવ ભાન છે. હું સત્સંગી છું, હું કોનો છું, મારા ગુરુ કોણ છે, એવું સદૈવ ભાન રહે એને ભક્ત કહેવાય. ભૂખ તો બંનેને લાગે ને, ભક્ત કે અભક્ત, સંસારી કે સંન્યાસી, બધાને ભૂખ લાગે. પરંતુ ભક્તને ભૂખ લાગે ત્યારે પાંચ બાબતોનું અનુસંધાન હોય, એને ભાન હોય. કોશિયા મનુષ્યની જેમ પાંચ બાબતો, કહાં ખાના, ક્યાં ખાના, કૈસે ખાના, કિસકા ખાના, કબ ખાના. એટલે ક્યાં ખાવું, શું ખાવું, કેવી રીતે ખાવું, કોનું ખાવું અને ક્યારે ખાવું. આ ભક્તને ભાન છે, અભક્તને કંઈ ભાન નથી. તમે જુઓ ને સંસારમાં, મોટા શહેરોમાં આ પાંચેય વસ્તુનું વિમુખ જીવોને કોઈ ભાન નથી, પણ ભક્તને સદૈવ ભાન છે. એટલે પેલા લોકો દેખાવે મનુષ્ય છે પણ પશુ છે, અને ભક્ત છે એ તો ભગવાનનો પ્યારો છે. પાંચેય બાબતનું ધ્યાન રાખે છે, એને સદૈવ સ્મૃતિમાં હોય કે મારે શું ખવાય, કેમ ખવાય. કહેવાય ને કે અમદાવાદ જેવા સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર બે હરિભક્ત ચાલ્યા જાય ને એમાં એક જણાને ભૂખ લાગી હશે તો સેજે હવે ત્યાં રેકડી હોય તેમાં ગરમ ગરમ લસણ ડુંગળીના મસાલાવાળા ભજીયા ઉતરતા હતા. એટલે એક જણાને ભૂખ લાગેલી એટલે કે ભાઈ 250 ગ્રામ ભજીયા લઈશું. એટલે કે ભાઈ આપણે નહીં ખાતા, પણ કે ભૂખ લાગે ત્યારે ચલાવી લેવું પડે. શિક્ષાપત્રીમાં નહીં કહ્યું દેશકાળ પ્રમાણે વર્તું. ઘણા સાધુઓએ જે વર્તમાનો ઢીલા કર્યા છે એ શિક્ષાપત્રીનો દુરુપયોગ કર્યો છે એ રીતે કે આચાર વ્યવહારને પ્રાયશ્ચિત દેશકાળ પ્રમાણે જાણવા એમ કહીને ભોળા લોકોને દેશ વિદેશમાં સમજાવે છે અને પછી છૂટથી વ્યવહારો સ્ત્રીઓ સાથે બોલવું ચાલવું હરવું ફરવું ખાવું પીવું એ ચલાવે છે અને ભક્તોને પણ એમ જ થાય કે શિક્ષાપત્રીમાં કહ્યું છે ઉલટાના પાળતા હોય ને એને હરિભક્તો ચોંટે કે તમે મફતના જળ થઈને વળગો છો. આ તો સંતો આજ્ઞા પાળે જ છે આચાર વ્યવહારને પ્રાયશ્ચિત દેશકાળ પ્રમાણે જાણવું, તો આમાં ખોટું શું છે? હશે, આ તો દુરુપયોગ છે. દેશકાળ તો એવું છે કે પ્રાણઘાત થતો હોય એને દેશકાળ ગણ્યો છે. માથું દુખતું હોય દેશકાળ ગણો એ હાલે? પથારીમાંથી બેઠા ન થઈ શકો અને તમે દેહ ક્રિયાને ભૂલી જાઓ મૂકી દો એને દેશકાળ કહે. તો જે લોકો ભૂલથી આવી રીતે દુરુપયોગ કરે અર્થઘટન કરે એટલે પેલાને કઈ ભૂખ લાગે ત્યારે ખવાય. પેલો કે હું ક્યાં તને આડો આવું છું? પેલા 250 ગ્રામ ભજીયા લીધા ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ ખુશબુદાર રાયપુરના ઘોડા જેવા, હાથમાં ડીશ લીધી અને આંખીઓ મીચીને એક ભજીયો હાથમાં લઈને કે હે મહારાજ પ્રભુ જમો, અને પછી જમ્યો. એટલે પેલા હરિભક્ત હતા ને દાંત કાઢવા મળ્યા, એમણે કીધું કે શું દાંત કાઢો? તો કે ભાઈ દાંત એટલા માટે આવે છે કે કેમ ખાવું એ તને આવડે છે પણ શું ખાવું એ તને આવડતું નથી. ક્યાં ખાવું, કોનું ખાવું, ક્યારે ખાવું એ તને ખબર નથી. એટલે પાંચેય બાબતોનો જેને અનુસંધાન હોય એ ભગવાનનો સાવધાન ભક્ત છે. ભગવાનને ધરાવી દઈએ એટલે ભગવાન સંબંધી પદાર્થ બની જતું નથી. વિસ્તારથી ચર્ચા તો આપણે અન્ન તેવું મનના પ્રવચનની કેસેટમાં છે જ, પણ એક દ્રષ્ટાંત કહું. ભગવાનનો સંબંધ પાંચેય બાબતોનો ધ્યાન રાખે ત્યારે ભગવાનનો સંબંધ જોડાય એક ભોજન જેવી વાતમાં, એવું હરેક ઇન્દ્રિયોના વિષયમાં છે. ઇન્દ્રિયોનો વિષય ભગવત સંબંધી છે એનો અર્થ શું? કે જે વિષય ભોગ ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવે એનાથી ભગવાનની મૂર્તિમાં સઘન રીતે જોડાવાય એવું બળ મળે, એવું ભોજન, એવું જોવું, એવું ચાખવું, એવું સૂંઘવું, એ ભગવાન સંબંધી વિષયનો ભોગ ગણ્યો કરાય કર્યો ગણાય. તો વેરાવળમાં આપણે વલ્લભભાઈ ટાંક હતા, બહુ સારા એ હરિભક્ત, અને આપણા પૂજ્ય ગુરુદેવને વિશે એમની અનન્ય શ્રદ્ધા નિષ્ઠા, ગુરુકુળના અનન્ય સેવક. ત્યાં એ વખતે શાંતિલાલભાઈ થોરિયા બહુ સારા જજ, સિવિલ જજ હતા અને સત્સંગમાં પણ નામાંકિત અને નિષ્ઠાવાન અને આચરણશીલ વક્ત હતા, એકાંતિકની કોટીના, આમાં જે કહ્યા છે ને એવા. તો એ વેરાવળ આવેલા, એટલે સેજે તમે જેમ સંતોનો સમાગમ કરવા અને સેવા માટે દોડો ને એમ હરિભક્તો શાંતિભાઈ થોરિયાની સેવા કરવા અને સમાગમ કરવા માટે દોડતા, સ્થિતિવાળા સારા. તો આ વલ્લભભાઈ ટાંક પણ એમના દર્શને ગયા અને મળ્યા બેઠા. એકાદશીનો દિવસ હતો એટલે વલ્લભભાઈ બજારમાંથી કેળા લેતા આવેલા સારા મજાના, અને શાંતિભાઈને કહ્યું કે ભક્તરાજ આ ઠાકોરજીને ધરાવજો, આજે એકાદશી છે, બીજું તો તમે લ્યો ન લ્યો પણ આ કેળા તો લેશો જ, આટલો અમારો અંગીકાર કરો ભગવાન રાજી થાય. શાંતિભાઈ કેળા સામે જોઈને કે વલ્લભભાઈ તમારા કેળા મને નહીં ખપે. અરે મા બાપ, હું હરિભગત છું અને આમાં કંઈ ગાળા ચાળ્યાનો પ્રશ્ન નથી, ધોઈ નાખીએ અને ઠાકોરજીને તમે કહેતા હો તો હું ધરાવી દઉં અને જમો, આમાં શું નહીં ખપવાનું કે ખપવાનું? તો કે તમને દુઃખ લાગે પણ હવે શું કરું, લઈ જાઓ પાછા. તો કે નહીં નહીં, તમે મને કયો એવું શું છે? તો કે તમે ધંધો શું કરો છો, કોનું ખાવું? આપણે તો ખાલી કોનું ખાવું એટલે જાતિ પાતિમાં જ અટવાઈને પડ્યા. તમે ધંધો શું કરો છો? તો કે મારે આઈસ ફેક્ટરી છે, બરફ બનાવવાનું કારખાનું છે. હા, એટલે નથી ખાતો. તો કે એમાં ક્યાં પાપ આવ્યું? પાપ એ જ છે તમે બરફ આપો છો કોને? તો કે એ તો વેરાવળ બંદરમાં મત્સ્ય ઉદ્યોગને આપું છું, માછલાઓને સાજા સરખા રાખવા માટે, ગંધાઈ ન ઉઠે એટલે એને ફ્રોઝન કરવા માટે બરફ મારો બધો તો ત્યાં જ જાય છે, એટલે તમારી કમાણી પાપની છે. જીવ હિંસામાં તમે ભાગીદાર છો માટે વલ્લભભાઈ માફ કરજો, પણ તમારું મને નહીં ખપે. બોલો, આ સૂજે કોને? વલ્લભભાઈ કે ભક્તરાજ, હવે આ કેળા તો તમને નહીં આપું, પણ હું પ્રતિજ્ઞા કરું છું આજને આજ આ ફેક્ટરી બંધ. ધન્ય છે એ ભક્તને, આ જ ફેક્ટરી કાઢી નાખી, વેચી નાખ્યું અને પછી એમણે જમીન લીધી અને એમાં સરસ મજાના બાગ બગીચા ફૂલ ઝાડ શેરડી એવું બધું વાવ્યું અને ભગવાને એવી દયા કરી કે ખૂબ એમાંથી કમાયા અને ખૂબ સત્સંગની જૂનાગઢ દેશની ખૂબ સેવા કરી. તો કોનું ખાવું, ક્યારે ખાવું, કેમ ખાવું, આ બધું જે ધ્યાન રાખે એ ભગવાનનો ભક્ત છે. ભૂખ તો બંનેને લાગે છે, પરંતુ શું ખાઈ લઈએ છીએ, એનો જીભનો વિષય શું છે, આ પાંચેય બાબતોનું ધ્યાન રાખે એટલી જ વાત આમાં નથી. આમાં બહુ સરસ વાત એ છે, આટલી તો ખરી જ, પણ ભગવાનના ભક્તને જીવવાનો વિષય શું કે ભગવાનનો પ્રસાદનો રસ લેવો. હવે આમાં તો આપણને કંઈ કઠણ પડે નહીં ભાઈ, સરસ મજાનો પ્રસાદ હોય તો આપણે કેવી રીતે આનંદથી જ લઈએ છીએ. ઉલટાનો એકાક લાડુ મળતો હોય તો કે બબે આપો ને, ઘર છોકરા છે અને એ તો કેવું રસથી જમીએ છીએ. સારો શિખંડ રસપુરી હોય તો આ સ્વામિનારાયણ જમો, હા હે ડોલતા જાય ને ખાતા જાય, પીરસવા વાળાને વહા વધવા ન દે તો આપણે આની આ ભગવાનના ભક્ત થઈ ગયા ને, કારણ કે આપણે પ્રસાદ જ જમીએ છીએ. થઈ ગયા ભક્ત? સરસ મજાનું ચોખ્ખું પવિત્ર નૈતિક પ્રામાણિક છે, ધરાયું છે, પણ આમ તમારે જામી જાય ભોજનની થાળી ઉપર એવો આમાં ઈશારો નથી. ભગવાનના પ્રસાદનો રસ લેવો એટલે ભગવાનની મૂર્તિનો રસ એમાંથી લે છે, ભગવાનના સંબંધનો રસ લે છે. રસાસ્વાદન નથી કરતો, મૂર્તિનું આસ્વાદન કરે છે. એ રસમાં આસક્ત હોય તો એ ભક્ત તો રસિક ભક્ત ખોટો છે. એ તો ભોગ કરવો છે તો સર ધરાવી દો ને પછી જામી પડો, તો એવી રીતે તો બધા જ, અને એમાં સાધુ સંતોને તો એવું જ મળે, ધરાવેલું જ. એટલે એ કંઈ ખરા રસિક ભક્ત છે એવું નથી. પરંતુ ભોજનમાં જે ભગવાનનો સ્વાદ પીએ છે, ભગવાનનો રસ પીએ છે, બાદરામાં ડોસા ભક્ત જમતા હતા અને થાળીમાં બાજરાનો રોટલો અને મીઠાની ચપટી અને પાણીનો વાટકો, રોટલો ભાંગે મીઠામાં બોળે જમે અને પાણીનો ઘૂંટડો પીએ, આવું જમે. સંતોએ આ જોયું, એમને ત્યાં આવ્યા મંદિરની ખડકીની ચાવી લેવા. તો કે અરે ભગત, કે કોરું કોરું ખાવ છો? તો કે સ્વામી, કોરું ખાય ને લુખું ખાય ને એ હરામ ખાય, પાપ ખાય. તો અરે કે મારે તો એવો અમૃત જેવો સ્વાદ છે કે એવું કોઈ નહીં ખાતું હોય. હું તો આમાંથી રોટલો ભાંગું સ્વામિનારાયણ, મીઠામાં બોળું સ્વામિનારાયણ, પાણીમાં બોળું સ્વામિનારાયણ, મોઢામાં મૂકું સ્વામિનારાયણ, પછી ઘૂંટડો પાણીનો ભરું અને ચાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજની મૂર્તિનો રસ એવો ઘટક ઘટક લેતો જાઉં છું કે આવું ભીનું તો કોઈ જમતું નહીં હોય મહારાજ. આ રસાસ્વાદન છે, ભૂલથી ઓલો અર્થઘટન કરતા નહીં, મૂર્તિનો સ્વાદ લે છે પાંચેય પ્રકારે. ઉમરેઠ મહારાજ પધારેલા ને, પણ એમાં એવું છે ભાઈ, સારો હોય, સરસ મજાની વેડમી હોય, જલેબી હોય તો મહારાજને સંભાળીને રસ લેવામાં મજા આવે, પણ આવો સૂકો રોટલો હોય અને રસ લેવો અને એમાં ખોવાઈ જવું ભગવાનમાં, કઠણ છે, બહુ કઠણ છે. ત્યારે જ આમાં ભગવાનના ખરા ભક્તની કસોટી છે ભાઈ. આ સાંભળીને કહ્યું ને, દર્પણ જેવું છે, વિચારવા જેવું છે. શરીરને અનુકૂળ ન હોય એ સમજી શકાય, એને એક બાજુ મૂકી શકાય, એની કદાચ વાતચીત કરી શકાય, પરંતુ સ્વાદને માટે બખેડો કરવો એને મહારાજે તો પશુ જેવો કર્યો છે, એને લબાડ કીધો છે. એ તો ભક્તની કોટીમાં નથી, પણ બિલકુલ પશુ જેવો છે. ઉમરેઠ મહારાજ પધાર્યા, નંદુભાઈ એ બધા સંતો વિશાળ સમુદાય રસોઈ આપી. સીઝન ઉનાળો, કેરીની સીઝન, રસપુરીની રસોઈ. તો નંદુભાઈનો થોડો લોભી સ્વભાવ, પણ હવે વાપરવાની ઈચ્છાએ થાય પણ પાછું બીતા બીતાય વાપરે. રસપુરીની છૂટથી આમ તો રસોઈ બનાવી, મહારાજ જમવા બેઠા, પણ રસ કેરીનો એવો ખાટો, ચોટલી ઊંચી થઈ જાય. મહારાજ તો હવે નંદુભાઈને એવો આગ્રહ, મહારાજ રસ લ્યો, મહારાજ પૂરી લ્યો. અરે મહારાજ, મહારાજ કે હા ભગવત, હવે તમારી ક્યાં વારે વારે રસોઈ હોય છે, જમીએ જમીએ. પણ એવો ખાટો, પણ ભગવાન છે, ભક્તોનો ભલે ગમે તેવો છે, મારો છે, ભાવથી જમાડે છે, એવો ખાટો બડાસ રસ કટોરા ભરી ભરીને આગ્રહ કરે મહારાજ પીવે. ખૂબ જમાડ્યા, ખૂબ જમાડ્યા. મહારાજ જમી ચળું કરી, ભક્તે મુખવાસ આપ્યો લીધો, ને પછી એ સંતોની પંક્તિ પડી. મહારાજ કછોટો વાળીને થયા ઉભા. પીરસવાનું ટાણું થયું એટલે નંદુભાઈને બોલાવ્યા કે નંદુભાઈ, હા થોડું ગોળ કે ખાંડ હોય ને તો લાવો. કેમ મહારાજ? બસ મારે મારા સંતોને આ રસમાં નાખી ગોળી ગોળી અને બધાને ખૂબ તૃપ્ત કરવા છે, તમારો ભાવ છે ને એ બધાને રાજી કરી દે. હા મહારાજ, પણ હવે ઓલો લોભી સ્વભાવ ઝળકે. હા મહારાજ, કે અમારે અહીંયા કેરીમાં કાંઈ પણ આવું નાખવાનો રિવાજ નથી, એટલે મહારાજ અમે તો આમ જ રસ પીરસ થાય. મહારાજ કે પણ રિવાજ ન હોય તો પણ હવે લાવીએ શું વાંધો? ના પણ મહારાજ, એવો રિવાજ જ નથી ને. બસ અમારે રસમાં કઈ નખાય નહીં, એની એની મૂળ હોડમ વહી જાય કે કોની પણ મૂળ હોડમ વહી જાય કે મહારાજ, એટલે બસ આ રસ આમ જ બરાબર છે. બાકી ગોળ નાખીએ તો પછી એનો સ્વાદ ન આવે મહારાજ. એવો સંતો આમ અસલ સ્વાદ ભલે લે. મહારાજ કે આમાં અસલ જ સ્વાદ છે, એટલે આપણે જરા આમાં ગોળ નાખીએ. ના મહારાજ, ભલે ભગત. મહારાજ પછી કઈ બોલ્યા નહીં અને મહારાજ એ રસ મૈંડા પીરસવા. પણ સંતો જીભે અડાડે સાડા ત્રણ કરોડ રૂવા આવળા થયા. પણ જમાડનાર કોણ? મહારાજ કે સંતો જમજો, મોટા પેટ કરીને જમજો, આ નંદુભાઈની રસોઈ છે એ બહુ ભાવથી જમાડે છે, જમજો. અને મહારાજ ખૂબ પ્રેમથી બધાને જમાડે. એમાં બ્રહ્માનંદ સ્વામી સુરાકા જેવા હાથ આવે એટલે ડોલું ખાલી થાય. અને મહારાજ ખૂબ ખૂબ પ્રેમથી એવા જમાડ્યા. સંતો જમાય પણ ખરા, એક જ નિર્ધાર છે ને, શું ભોજનનો સ્વાદ નથી લેતા? હે આપણે શું કહી દઈએ? તમે મારે આગ્રહ કરો છો પણ આ ગાડું વડા જેવું છે, એ તો જોટી પીડ્યા છો તે નથી. ઘણા હરિભક્તો સંતોને ગગલાવા માંડે, હા લ્યો લ્યો કરો છો, પણ ખબર પડે છે હું દેવાય હું ન દેવાય એમ. વારે વારે સંભારો લઈને જ આવો છો, લાડવા લઈ આવો ને, લાડવા લઈ આવો. હું પીરસાય ખબર જ પડતી નથી, પણ ભગત લાડવા ઓછા છે, વધારે બનાવવા જોઈએ. ક્યાં તમારા બાપનું છે? અરે લે, એવો ખાટો રસ પણ સંતોએ મહારાજના હાથથી પ્રેમથી પીધો. અને પછી જમી રહ્યા ચળુ થયા. મહારાજ કે હાલો સંતો બધા ગામની બહાર ગયા. એવો ઉનાળો, એવી ગરમી, આકરી ચૈતરનો તાપ, એક વડલાનું ઝાડ એની નીચે ઢોલિયા ઉપર મહારાજને બેસાડ્યા. મહારાજ બેસી ગયા, સંતો આજુબાજુ વીંટળાઈ ગયા. એમને તો ભગવાનની મૂર્તિનો સ્વાદ હતો. મહારાજ કે જુઓ સંતો, આપણે નંદુભાઈ લોભીનું ખાધું બહુ, એટલે ભાયું ને. અરે મહારાજ તો બહુ ભાઈ એમ. બ્રહ્માનંદ સ્વામી રસ કેવો? અરે મહારાજ ખાટો ખાટો. મને તો એમ હતું ડૂટીએથી ફૂટી નીકળશે. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી રસ કેવો? ઓહો મહારાજ અમૃત જો, અમૃત જો, અમૃત જો. મહારાજ કે આ ખાટો કે છે? તમે અમૃત જો તો કે મહારાજ ખાટો હશે, પણ પીરસનાર તો તમે હતા, તમારી અમૃત દ્રષ્ટિ હતી, તમારો સ્પર્શ હતો. મહારાજ અમે તો તમારી મૂર્તિ પીતા હતા, રસ નહોતા પીતા. એનો અર્થ એવો નથી કે બ્રહ્માનંદ સ્વામીએ મૂર્તિ નથી પીધી, એણે તો સૌથી વધારે મહારાજે પીવડાવ્યો છે, છતાંય પી ગયા છે, નહીતર ન પીએ ને. પણ બ્રહ્માનંદ સ્વામીને ખબર છે કે બાપને કંઈક કેવું છે, એટલે ચાઈને વાંકું બોલે, ચાઈને અવળું બોલે. નહીતર તો દાદાના દરબારમાં પંક્તિ પડી છે ને મહારાજ પીરસે છે દૂધપાક ને લાડુ બે મિષ્ટાન છે, મહારાજ ડંકે ડંકે દૂધપાક પીરસે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ સાંભળો સાંભળો, તો શું આ નિત્યાનંદ મને ખીજવે છે. તો કા? તો કે એમ કે છે કે આ બ્રહ્માનંદ બોખો છે. મહારાજ કે તું ક્યાં બોખો છો, દાડમ કળી જવા દાંત છે. એ મને ખબર છે, પણ હવે નિત્યાનંદ ખીજવે એનું શું કરવું? ભાઈ હું કામ ખીજવે છે? એ કે તું બોખો છો એટલે દૂધપાક પીએ છે, દાંત હોય તો લાડવા ન ખા. મહારાજ કે જવા દે ને તારે લાડવા ખાવા છે ને કેને, નક્કામાં નિત્યાનંદ ને હું કામ હલવાડે છે. અરે મહારાજ કે મને એટલો વિચાર આવ્યો કે આ દૂધપાક તો ડંકામાંથી આવે, તમારા હાથનો સ્પર્શ થતો નથી, અને લાડુ તમે આપો તો તમે અડીને મૂકો ને, એટલે મારે લાડવો ખાવો છે, બાકી મારે કાંઈ લાડવાની ભૂખ નથી. મહારાજ કે, મહારાજ કે બ્રહ્મ મુનિ હું તમને ઓળખું છું, પણ આ રસ લહાણ હોય ને તો મને સંતોને જમાડવાનો આનંદ. આ મૂર્તિ છે, કૂતરું એકદી ગયું, આવી રીતે પંક્તિ હતી ને કરમડ ગામમાં જમાડે મહારાજને, તો કૂતરું આવ્યું, સુગંધ ભાળી ગયું બિચારું. તે પાર્ષદ હોય છે એ તો બધા ખૂબ હડકાયું, પણ કૂતરું ભાગે નહીં, હડ હડ કરીને બધા ઉભા. કૂતરો તો હડાય ને ભાઈ, આપણે બધા સંતોની પંક્તિ બાજુ આવ્યો. મહારાજ કહેલા રોકો રોકો, પણ રોકાય નહીં. હવે કૂતરું કોણ જાણે કયો મુક્ત છે, રામ જાણે મહિમા જાણી ગયો છે એને તો, જે મહિમા હોય. મહારાજે હટ્યું નહીં ને, મહારાજ લાડુ પીરસે, લાડુ ફેરવીને જવા દીધો કૂતરાને, બાહુ કરો કરી કૂતરાને આંટી ગયા. એ મૂકે આંટ્યા વગર રે, પણ જેવો લાડુ આંટી ગયા એ કૂતરો લાડુ લઈને ભાગી ગયો. મહારાજ કે આ કૂતરું છે ને એ કલ્યાણ લેવા આવ્યું હતું, લાડુ લેવા આવ્યું હતું, તમે રોકો તો રે, એ અમારા હાથનો લાડુ લઈને કેવું ભૂયું ગયું. એમ ભગવાન મૂર્તિનું સુખ આપે છે, અને ભક્તો તો મૂર્તિનો સ્વાદ લે છે. એટલે ભોજનમાં ભોગ બુદ્ધિ નથી, સ્વાદ બુદ્ધિ નથી, પરંતુ ભગવાનના સંબંધની વૃત્તિ છે. એમ જે જમે એવો જેને ભગવાનનો સ્વાદ છે એ ભગવાનનો ભક્ત છે. આ ભગવાનના ભક્તના વિષયનો ભેદ છે. જીભના બે વિષય છે, સ્વાદ અને વાદ. એક તો સ્વાદ લેવો, વાદ એટલે બોલવું. પણ જે ભગવાનનો ભક્ત છે એ તો ભગવાનના ગુણગાન ન જ કરે છે, એ બીજું બોલતો નથી. ગોપીઓ ભેળી થાય છે તો શું કહે છે, કૃષ્ણના ગુણગાન ગાય છે, હાલતા ચાલતા ભેળી થતા બસ કૃષ્ણના જે કોઈ ચરિત્રો છે એનું ગાન કરે છે. અને માથે ગોરસ મૂકીને મથુરાની ગલીમાં જાય, ગોરસ વેચવા જાય, માથે ગોરસ છે, વેચવાનું ગોરસ છે, કોઈ ગોરસ લ્યો ગોરસ લ્યો એમ બોલવું જોઈએ, પણ શું બોલાય છે, અરે કોઈ કાન લ્યો કોઈ કાન લ્યો લ્યો. ભગવાન સિવાય બીજું આવતું નથી, એને જીભ છે, બધા બીજાને જીભ છે, આપણને જીભ છે, આપણે આખો દિવસ શું બોલીએ છીએ, અને ભગવાનના આવા ભક્તો છે એ શું બોલે છે. વિક્રેતુ કામાંકિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકં મોહવશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાત્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવે. એ તો ભગવાનના જ ગુણગાન ગાય છે. ગુંદાસરાના મૂળજી ભગત ખેડૂત હોય, ખેતીનું કામ કરવું પડે, પાણી વાળવું પડે, પણ કેવી સૂઝ આવે. ભગતને કે ભગત તમે ખેતીનું કામ કેમ કરો, તો કે જો સ્વામી સંતોના પ્રતાપ એવું સૂજે, એ શેરડીના વાડ હોય કેરા હોય પાણી મૂકીએ, પણ એમાં એક કેરામાં મૂકી અને વંદુના પદ ચાલુ કરું, કીર્તનના વંદુના કીર્તનના પદ ચાલુ કરું, પાંચ પદ બોલાય અને કેરો ભરાઈ જાય, બસ પછી ક્યારે આગળા ખાવા કે ટાંટિયા તોડવા જવાનું જ નહીં, પાણીનું નાકું કેરામાં વાળીને ત્યાં બેસી જવાનું અને પાંચ પદ બોલીને કેરો વાળી લેવાનો. બોલો, આગળાની લાડુ ખાવી નહીં, પગ તોડવા નહીં, બેઠા બેઠા પદ ગાઉં, ભગવાનનું ભજન થાય અને ખેતીનું કામ થાય. ખિલાવડમાં કરશન બાપા છે, અવસ્થાવાળા છે, હાલ્યા જતા હોય, વાડીએ જતા હોય, ગામમાં નીકળતા હોય, પણ હે મહારાજ સ્વામિનારાયણ, હે મહારાજ સ્વામિનારાયણ, હે મહારાજ, હે મહારાજ સ્વામિનારાયણ. એટલે સંતોએ પૂછ્યું એકવાર કે ભગત તમે તો હાલો ચાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો બહુ સારું, તો કે સ્વામી શું કરું, બીજું બોલવું ગમતું નથી લ્યો, અને આપણને આ ભાવતું નથી, એને બીજું ગમતું નથી. એક જ ગુણાનો વાત છે, એ જીભ છે. નહીતર તુલસીદાસજીએ કહ્યું છે, જીહ સો દાદુર સમાના, જે ભગવાનના ગુણગાન નથી ગાતા એની જીભ ગમે તેટલી સરસ કોમળ મીઠી મધુર હોય તો પણ એ દેડકાના સમાન જીભ છે. બહુ સમજવા જેવું છે કે જીભથી આપણે કોનું ગુણગાન ગાય છે. બોટાદથી ગાડામાં બેસીને શિવલાલ શેઠ અને એમના બાપુજી ભગા દોશી પરિવાર ગઢપુર દર્શને આવે, રસ્તામાં રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ, ધીમે ધીમે મધરે મધરે બળદગાડું ઘરડા તરફ હાલ્યું આવે, શિવલાલભાઈ તો માળા લઈને બેસી ગયા છે. પણ ભગા દોશી એ ભક્ત હતા, ભક્ત ભક્તના ભેદ છે ને. પણ રસ્તામાં એ ચોમાસાના ટાણા હોય આમ જોવે એટલે માંડે ઓહો હો હો, આ બાજરો, વાહ વાહ વાહ, આટલા વીઘાનું ખેતર, આટલો પાક છે, આટલો ભાવ, એટલે આટલા રૂપિયા થાય, ખેડૂત ખાતી ગયો કે, અને આ આ આ જુવાર, ઓહો હો હો, પાલી પાલીના લોથા છે, આટલા વીઘાની જુવાર, આટલો પાક, આટલો ભાવ, આટલા રૂપિયા થાય, મગફળીના જોવે, ઓહો હો હો, પાટલા અડી ગયા છે પાટલા, હવે ચડ્યું ઓડી જાય તો આપણે હું બાપા. ખેડૂતો પાટલા કે ને, પાટલા અડી ગયા છે, આટલો તો પાક થશે ને, આટલું થશે, આ જમીન તો પાડાના કાંત જેવી, આ જમીન તો કાચા હોના જેવી, આ આ જમીન તો ઓહો લાટા ભાઈ, આમાં તો માથું વાવો તો માથું ઉગે. એમ કરતા કરતા ગરડા આવ્યા, ગાડામાંથી નીચે ઉતરતા હતા ત્યાં શિવલાલભાઈ કે, બાપુજી આપણે ઝટપટ દર્શન કરી લેવાના છો. તો કા, શી ઉતાવળ છે? તો કે જલ્દી પાછું બોટાદ જવું પડશે ને, આપણે કોઈ ગોડાઓનો ખાલી કરાવ્યા નથી, ભલામણ કરી નથી, તો પછી આપણે જલ્દી પહોંચીએ તો કામ થશે ને. તો કે શેના ગોડાઉન, શેના માટે? કેમ, આ જુવાર ક્યાં નાખશું, મગફળી ક્યાં નાખશું, બાજરો ક્યાં નાખશું? તો કે કયો બાજરો? તમે બધી રસ્તામાં ધારણ માંડતા આવ્યા ને કે આ આટલો બાજરો થાય, આટલી જુવાર થાય. અરે હોય માળા ઓટીવાળી તો વાતો કરવાની હોય, એ થોડો આપણા ઘરમાં આવવાનો છે. શિવલાલભાઈ કે, જો બાપુજી હું ત્યાંથી અહીંયા આવ્યો ને, તમારે 150 માળા થઈ આ મારા ઘરમાં આવ્યું, તો બાપુજી જે ઘરમાં આવવાનું ન હોય એના ગપાટા મારવાથી શું તમને ફાયદો થયો? ભગા દોશી જોઈ રહ્યા, હા કે શિવલાલ કે તારું અંગ છે એ અમારાથી આવતું નથી હો. એમ ભગવાનના ગુણગાન ગાયા કરે એ ભક્ત છે. અને ગ્રામ્ય કથામાં જ કંટાળો આવે નહીં હો, રાતને આખી રાત પડી જાય ને, મહારાજે કથા વંચાવતા, દરબારો બેઠા હોય, સોમલા ખાચર ને બધા દરબારો, પછી દરબારો પાઘડા ઉતારીને બેઠા હોય અને ભાગવતની કેવી કથા થતી હોય, પ્રાગજી પુરાણી કથા કરતા હોય, આ દરબારોને બિચારા રસ આવે નહી, એટલે એકબીજાને ઠોહો મારે, કે સોમલા જો ને કે રાતો આદોક ની રાતો, રાતો શું હોય? ઈતિ શ્રીમદ ભાગવત પુરાણ એમ આવે ને, ત્યાં જૂના પુસ્તકોમાં લાલ અક્ષરથી લખ્યું હોય ને, લાલ અક્ષરથી લીટો કર્યો હોય, એટલે એને પૂછે એ છેડો આવ્યો કે નહીં અધ્યાયનો, એટલે રાતો આદો કે નહીં રાતો, તો એલો આમ જોઈને કે ભણે આવ્યો તો હતો પણ ભટુડું ટપુ ગયો કે. હવે બે પાંચ અધ્યાય વાંચવાના હોય એટલે કે ભણું પડે ભણે ભટુડું ટપુ ગયો કે, અને પછી કંટાળો ચડે અને જોલે ચડે. મહારાજ કે, મારા દરબારો હુવો છો? તો સુરા ખાચર કે, મહારાજ ભણ્યું અમને ઊંઘ આવે જ નહીં, પણ ભણ્યું આ ભટડો પોથી ખોલતો સાન, પોથીમાંથી ઊંઘ નીકળતી સાંકે, નહીતર અમને ઊંઘ આવે જ નહીં, આ પોથીમાં જ ભરી છે, એ ભટડો પોથીમાં બાંધીને લઈ આવે છે, ની ખોલી છે, ઊંઘ નીકળી નથી મહારાજ, બાકી અમને એક બાજુ બેહવા દો, ખવાર પાડી દે, જુઓ જો ઊંઘનું મટકું આવે તો કેજો. પણ ભણ્યો જે કાંઈ છે ને આ પોથીમાં છે. અને વાત એ સાચી ને, આજે ઘણા ડોક્ટરો કોઈને ઊંઘ ન આવતી હોય ને તો એમ કહે છે કે કોઈ ધર્મગ્રંથ વાંચો. ને કરો અખતરો કોઈને ઊંઘ ન આવતી હોય ને વચનામૃત વાંચો, ગોલું પાકી જાય વચનામૃત ગળથુલિયા ખાઈને વીવી જાય પથારી બારું. વાત એ સાચી છે, આપણને ઊંઘ આવે. અને પેલાને જેમ જેમ વંચાય, જેમ જેમ સાંભળે, એમ એમ એને ભગવાનનો સ્વાદ આવે. એમ ગુણાનુવાદમાં જેને રસ છે અને બીજામાં સ્વાદ નથી, રસ નથી, એ ભગવાનનો ખરો ભક્ત છે. આ એક એક ભેદ બતાવે છે ઇન્દ્રિયોના. કારણ કે આપણી પાસે જીભ છે, આપણી પાસે આંખ છે, પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને આંખથી કયો વિષય છે? ભગવાન ને ભગવાનના સંતના દર્શન કરવા. ગુણાતીતાનંદ સ્વામી કહે, મહારાજ ગરડામાં હોય, જ્યાં હોય ત્યાં, પણ સંતો બેઠા હોય, રાત પડી ગઈ હોય, જ્યાં સુધી બેઠા બેઠા કથા વાર્તા કરે તો સૌ વાતો સાંભળે અને દર્શન કરે, પછી મહારાજ જળપાન કરીને સુઈ જાય તો સૂતા હોય એના દર્શન કરનારા ઘણા સંતોના ભક્તો હતા. મહારાજ પડ્યા હોય દર્શન કરે, એમ કરતા કરતા મહારાજ પછી માથે ઓઢી જાય ત્યારે ઉઠે. એવા ભક્તો, કેવું એમનું દર્શન, કેવી એની દર્શનની ભૂખ. આધારાનંદ સ્વામી નોંધે છે કે એવા કેટલા સંતોના ભક્તો હતા કે મહારાજની મૂર્તિને જોતા જાય ને આંખમાંથી ચોધાર આંસુઓની ધાર આલી જાય. એને નેત્રને બીજું ગમતું નથી, બીજું ફાવતું નથી, બીજો રસ આવતો નથી. ભગવાન ને ભગવાનના સંતને જોઈને જ એને અમૃતની ધારા છૂટે છે, નિરખ્યા જ કરે. બાકી તો જગતનો જીવ એવો ડાયો, કથા સાંભળવા પણ જાય, કથા સાંભળવા પણ જાય ને ભાંડ ભવાઈને ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર. આ રાજકોટમાં પ્રાઇમરી સ્કૂલ છે ને, મને એક શિક્ષકે વાત કરી. એક છોકરો મોડો આવ્યો, ત્રીજા ધોરણનો છોકરો. એટલે મેં એને પૂછ્યું, કેમ સ્કૂલના ટાઈમની ખબર નથી, કેમ મોડાવો છો? એટલે સાહેબ એવું છે ને, મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? નહીં તમે મને મારો નહીં. મારું મોડું કેમ થયું? એ સાહેબ રાતે છે ને પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર જોવાની આપણે નથી કીધું, ઘણી વાર વાત સમજાવી કે પિક્ચરમાં બહુ સારું ના આવે, સંસ્કાર બગડે એટલે ન. હું એકલા તળાવ જાઉં, મમ્મી પપ્પા બે હતા. એમ તારા મમ્મી પપ્પા? આ મને એ લઈ ગયા ને. ક્યું જોયું? એટલે છોકરાએ નામ દીધો, એ તમારે નામ અપાય નહીં. એટલે પેલા શિક્ષક કે, એ પિક્ચર જોયું? એ પિક્ચરમાં બહુ ખરાબ આવે એવું તે જોયું? ના સાહેબ એવું છે ને, એ તો ખરાબ ખરાબ આવે ને, ત્યાં મમ્મી છે ને એનો હાડલો માનમાં ઉડાડી દે, આમ મને હાડલો ઉડાડી દે આમ. એમ તો એવું ખરાબ નથી જોઈ? ના એમ તો આછું આછું તો દેખાય. ભાંડ ભવાઈ ને ભૂંગળા વાગે ત્યાં પણ તૈયાર. ગુણાતીતાનંદ સ્વામી રાત્રિના સાધુઓના ઉતારાના નેવા પાસે ઉભા છે. શું કામ? શ્રીજી મહારાજના દર્શન વાતો કર્યા, ત્યાં સુધી અડધી રાત ભાંગી ત્યાં સુધી કર્યા, પછી મહારાજ દાદાને દરબારમાં, દાદાની સાથે એમના પરિવારના કંઈ કામકાજ અર્થે દરબારમાં પધાર્યા. તો ગુણાતીતાનંદ સ્વામી હજી એમ છે કે મહારાજ પાછા ફરે ત્યારે દર્શન કરીને પછી શું. ચોમાસાનું ટાણું, નેવા વર્ષે વાછટ લાગે, ભીંજાઈ ગયેલા આખા, ટાળો પવન થરથર ધ્રુજે, પણ લાલચ કેવી. હા, એમાં મુક્તાનંદ સ્વામી લઘુશંકા કરવા માટે ઉઠ્યા તો કંઈક ઓળો જોયો, પડછાયો જોયો, એટલે મેં કીધું ત્યાં કોણ છે? એ સાધુરામ, મુક્તાનંદ સ્વામીની ભાવના, કોઈ મૂંઝાણો હોય, કોઈ આવું હોય, કોઈ દુખ્યો હોય, કોઈ સુખ્યો હોય, રાતે શું કામ આવું? પાસે ગયા ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી પગે લાગ્યા. સ્વામી એ તો હું. લે સાધુરામ, અહીં કેમ ઊભા છો? સ્વામી રાજી રેજો, પણ મને હવે લાલચ રહી ગઈ છે. શેની? તો કે મહારાજ આમ ગયા છે ને દરબારમાં દાદાની હારે, પાછા આવે ને અક્ષર ઓરડીએ પોળવા તો એકવાર દર્શન કરીને પછી પાછો ફરું. મુક્તાનંદ સ્વામી કે, અરે રે સાધુરામ, તમારા અંગની તો કોઈ ગણના કેમ કરવી? આટલી બધી ભૂખ, તમે અમારી પાસે આવ્યા, અમે તમને ધ્યાન યોગ શીખવાડ્યા, પણ તમને મહારાજ વગર ઊંઘ આવતી નથી, ધન્ય છે. તો એ ભૂખ છે, એને બીજે ભૂંગળા વાગે તો એને કોઈ એમાં રસ છે નહીં, એક જ રસ મૂર્તિનો છે. એટલે એ કહે છે પોતાની વાતોમાં કે જીવ જેટલો આંખો બીજું જોવામાં ફાળે છે એટલો ભગવાનની સામે જોવામાં આંખો રાખે તો આને આ જન્મે બ્રહ્મરૂપ થઈ જાય. લ્યો, પછી એક દ્રષ્ટાંત આપ્યો. એક જણો ભોવાયા જોવા ગયો, અને વાત એ સાચી, ભોવાયાનો રસ એવો ને, ભોવાયા જોવા ગયો પણ હવે એમાં એને પેશાબ લાગ્યો, પણ જો ઉઠે તો જગ્યા વહી જાય, એટલે એમ નમ બેસી રહ્યો. તો સ્વામી કે સવાર પડતા પડતા તો મૂત્ર કૃચ્છ થઈ ગયો એટલે ગંઠાઈ ગયું, પેશાબ બંધાઈ ગયો અને એમાં ને એમાં મરી ગયો. માટે જીવને એવું બધા ઉજમ ચડે છે પણ ભગવાનની મૂર્તિનો સ્વાદ લેવાનું, એના દર્શન કરવાનું એને સૂજતું નથી. આપણે વિવેક શીખવા જેવો તો છે. પાંચેય પ્રકારની વાત છે, આંખથી, કાનથી, જીવાથી, નાસિકાથી, સ્પર્શથી. બહુ સીધી સાદી વાત કરું, આ તમે સ્પર્શનું એક વાત જુઓ ને, લાંબી વાત તો એમાં નથી કરવી, પણ તમને તમારા સંબંધીઓ, વેવાય વેલા મિત્રો મળે તો કેવા દોડીને હરખ ઘેલા થઈને બાથમાં ઘાલીને મળો છો, હે, એમ લાગે કે કોઈ ભવે છૂટા જ નહીં પડે હોય એવા કસકસાઈ મળે. એના એ સાધુને વાંકા વળીને પગે લાગવું હોય તો વાંકા નથી નમી શકતા. મંદિરમાં દંડવત કરવા હોય તો દંડવત નથી કરી શકતા. જોજો, આમાં ઘણા પગે લાગવાની આળસ હોય અને સંબંધી મળે તો એવો હેન્ડશેક કરે, આમાં પાછ માં ડખડક 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 ચાલ. પણ સાધુ અને સેજ નમીને પગે લાગવું હોય, એટલે ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા, નર કપડન સે ડરત હે, નર એટલે માણસ, કપડન એટલે કપડા, નર કપડન સે ડરત હે પણ નરક પડન સે નહીં. કપડાથી ડરે છે પણ નરકમાં પડવાથી ડરતો નથી. માટે કોઈ સરસ કીધું, પાપ કરો, પાપ કરો, પાપ કરો, ખૂબ કરો, પાપ કરે સુખ મિલે, પાપ કરે વૈકુંઠ જાય. પાપ કરો, ભગવાનના વૈકુંઠમાં જ આવું છે તો પાપ કરો. એટલે આવું કેવું તો કે એમાં સમજવાનું છે, પાપ કરો તો જ વૈકુંઠમાં જાઓ. પાપ કરો, પાપ કરો, પાપ કરો, પાપ કરે પુણ્ય હોય, પાપ કરે વૈકુંઠ જાય. અરે મહારાજ સમજાવો નહીં તારા ગોટો થશે. તો કે સમજાવીએ ને, જો પાપ કરો એમ નહીં, પા પકરો, પા પકરો, પા એટલે પગ, ભગવાનને ભગવાનના સાધુના પા એટલે પગ પકરો, પા પકરો, પાપ પકરો, પા પકરો, પા પકડે, પગ પકડે સુખ થાય અને પગ પકડે જીવ વૈકુંઠ જાય. ભગવાનને ભગવાનના સંતનો સ્પર્શ, એ સિવાય એને બીજું ક્યાંય રસ આવતો નથી. બીજાના અત્તર પુષ્પ ગમે તેવા હોય તેમાં રસ નથી, ભગવાનની મૂર્તિને ચડ્યા પુષ્પ એનો રસ આવે છે. આ રીતે પાંચેય પ્રકારે જે ભગવાનનો સંબંધ લે છે, એવો જેને વિષય ભેદ છે, મહારાજ એ ભગવાનનો ભક્ત છે, અને જેને આવો વિવેક નથી એ ભક્ત નથી. આવ્યો છે તો થશે ધીમે ધીમે. આટલી વાત સરસ કરીને શ્રીજી મહારાજે કહ્યું સંતોને કે જે રીતે સંસારી લોકો વિષય વગર રહી શકતા નથી, એમ તમે ભગવાનના કથા વાર્તા દર્શન શ્રવણ એના વિષય થયા છો. હવે આ સંતોને તો કોઈ પૂછવા જેવું હતું જ નહીં, જે કંઈ પૂછ્યું છે કે જવાબ આપ્યો છે આપણા માટે છે. એ તો એવા જ વિષય હતા, આપણે જોયા એ ગુણાતીતાનંદ સ્વામી, એ પરોર ભાઈ, સાત સાત દાડા સુધી ખાવા પીવાનું ભૂલી જતા, એટલે એવા બધા તો વિષય સામે જ બેઠા. પણ આપણને ટકોરે છે વિષય, એટલે કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરા. જેમ કામીને સ્ત્રી જેવી વહાલી હોય, એવી રીતે જેને ભગવાન ને ભગવાનના સંતો વહાલા હોય તો એ વિષયી થયા છે. ગુણાતીતાનંદ સ્વામી કે એક જણાને પરસ્ત્રીમાં સ્નેહ થયો, એની પાછળ પાછળ એના ઘરે ગયો, તે સ્ત્રીના સંબંધીઓએ એને મારી પીટી કૂટી ને કાંટાની વાડ હતી ને એમાં નાખી દીધું. કુટુંબીઓને ખબર પડી તો લઈને કાઢ્યો, વાળંદને બોલાવીને અસ્ત્રાથી કાપી કાપીને, જોજો મજાની વાત છે, કાપી કાપીને પેલી સૂળો કાઢી બાવળની, 6 મહિના ખાટલે રહ્યો. પણ સ્વામી કે જોવાની વાત એ છે કે 6 મહિને આટલી પીડા સહીને સાજો થયો એવો પાછો પેલાના ઘરમાં ગયો, અને ત્યારે પેલા સ્ત્રીના સંબંધીઓએ હથિયારથી એને મારીને ટુકડા કરી નાખ્યા, જીવથી ગયો. એમ જીવ મરી જાય છે છતાં વિષય છોડતો નથી એને વિષયી કહેવાય. આવી વિષયની લગ્ની હોય, અરે સામાન્ય એક બીડીનું બંધાણ થઈ ગયું હોય તોય માણસ છોડી શકે? કેવા લેલું હોય તમે જો. ઘણી વાર કથામાં કોક આવી ગયા હોય ને ક્યાંક ક્યાંક, પણ એને સુખ ન આવે. એ ઓલી 2.5 ઇંચની છે ને એ ઠોહા મારે, એ કે તું બહાર નીકળને મને શું. હવે એને જવું જ પડે, બોલો ગમે એવો રસ આવતો હોય તો શું. અને ગામડાના એ લેલું થઈ ગયા, એની પુરાણી સામે વાત કરતા કે એ જમાનામાં માચીસ નહોતા, લાઇટર નહોતા, કડું ને કળીને ચકમક, એવી કળી હોય એટલે જે નાળી જેને કહ્યું ને એવી જે સૂતરની દોરડી હોય, લોખંડ હોય કે જે ટુકડો હોય એની ઉપર પેલો એલો ચમક ચકમકિયો પથ્થરો રાખે, એના ઉપર કળી મૂકે, અને લોખંડનું આવડું ટુકડું હોય આંગળી જેવું ચપટ એ એના ત્યાં ટકોરે અને ઘસરકામ મારે, એમાંથી અગ્નિ જરે ને એની વાટ પકડી દે, પછી એમાંથી બીડી જગવે અને પછી પીવે. હવે ગરડા થઈ ગયા હોય, બીડી પી પીને ફેફસા હળી ગયા હોય, દમલેલ થઈ ગયા હોય, ખવાઈ ગયું આખું માળખું, પણ હવે ઓલા વગર રેવાય નહીં. હવે ઘૂંટ લે ને ત્યાં તો ઉધરસે ચડી જતા હોય, તો લવો વળે 10 મિનિટે તો, પણ આખો દી પ્રોગ્રામ જ એવો હોય. પુરાણ સામે વાત કરે કે પેલો ડોહો બેઠો હોય ચોરે, એ કે અમે જોયેલું કે બાબો બેઠેલો તે આમ કળી કડું ચકમક લે, ટીક ટીક. પુરાણ સામેને મજા પડી કે હું તો જોયા કરું ટીક. હવે એમાં હાથમાં તાકાત હોય નહીં, કેટલું ગહે તે આ લાગે, પણ હવે ઓલી બીડી ટીક ટીક એમાં તણખો લાગી જાય ભાગ્ય હોય, ભગવાન મદદ કરે ને થોડી મહેનત કરે એને શું નવું પડે, એમાં તણખો લાગે એ પછી ઓલી બીડી લઈ ના લયા એમાં ધુવાડો જાય આડો પડી જાય, ઉધરો ચડી જાય. બોલો એ માંડ માંડ બેઠો થાય ને ત્યાં બીડીની કળી બે ઠરી જાય. પુરાણી સામે કે વળી પાછો ઓયલો પ્રોગ્રામ, બોલો વળી પાછું એમ ટી ટી, આખો દિયા ચાલે. બોલો હવે આને વિષય કહેવાય? બોલો રેવાય નહી. બાપુજી ના પાડે તોય ન રેવાય, સંતો ના પાડે તોય ન રેવાય. હે કઈ ભાઈ ફિલ્મમાં નહીં જતા તો ગમે તેમ ખોટું બોલીને વિયા જાય, છેતરીને વિયા જાય, માવતરના ખિસ્સામાં પૈસા લઈને વિયા જાય, વંડીયું ઠેકીને વિયા જાય, વયા જાય. પણ ક્યારે એવું બન્યું કે વંડીયું ઠેકીને કથામાં આવ્યા? નહી કે તમે ના પાડો તોય નહીં, અમારે તો કથામાં જવું જ પડે, નકર દેહ પડી જાય એવું હોય. એટલે વિષય પેલાના છે, આના નથી. બીડી બજર એનાથી વગર ચાલતું નથી એવા વિષય છે. કથા વાર્તાના વિષય તમે જુઓ ને નાની ભગત ને કથા વાર્તા બસ એને વિષય થયા કહેવાય. નહી તો ઘણા શું થાય, ઘરડા છે નિવૃત્ત છે તે વાંચે ને સાંભળે, હા કરી જોજો, જઈ કંટાળો ચડશે, થાક લાગશે, ઘરડા કઈ આ દુનિયામાં ઓછા છે? અરે તોય ન વાંચીએ કે ન સાંભળીએ કે, નહી તો બેઠા બેઠા થાક ન લાગે, પણ સાંભળે ને કોઈ દી એના મોઢા ઉપર થાક જોઈએ નહીં, આને વિષયી કહેવાય. હે ઘરડાઓ ઘણા હોય ને તો ડાયરા ભરીને બેઠા હોય ને ફરેરા મારતા હોય, લ્યો ઘડી ચાપડી કથા વાર્તા થઈ જાય, પણ પછી પછી ન થાય. અને હમણાં અઠવાડિયા પહેલા તો એવું બન્યું, બિલકુલ સાચે સાચું, નાની ભગતને ઓલી ટ્યુબ આંજવાની હોય આંખમાં, તે આંજવા આવ્યા તે આમ જ્યાં જગ્યા મળી જાય ત્યાં સુઈ જાય લાંબા થઈને, તે ઓલા અક્ષર સાહેબ એમ ટ્યુબ આંજવાજી એને ટ્યુબ આપીને પણ ભગત સૂતા સૂતા ત્યાં એ કે હારું લ્યો હવે વાંચો. અને ભગત કે વાંચવાનું શું? તમે દવા નાખવા આવ્યા? હા કે હું ભૂલી ગયો. કે બોલો દવા નાખવા આવ્યા છે તો કે વાંચો. હવે એ ભાન નથી રહેતું. વાંચો વાંચો ને વાંચો, કથા સાંભળો સાંભળો ને સાંભળો. આવું છે. આને વિષય કહેવાય. અને એવા પાંચેય વિષયોને ભાઈ બહુ મર્મથી સાંભળજો. સવારે થોડી પૂજા કરી લીધી અને પછી મંદિરે આવીને દર્શન કરી લીધા એટલે એના ભોગતા નથી થઈ જતા. ઘણા લોકો પૂજા કરી લે, સવાર સાંજ દર્શન કદાચ કરી જાય, પણ કથા વાર્તામાં આવવાનું ન આવવાનું નહીં, વાંચવાનું નહીં. પાંચેય વિષયો કરીને જે ભગવાનને આવી રીતે રસ પીએ છે એ ભગવાનનો ભક્ત છે. એટલે બાપલાઓ અમારે તમને કેવું પડે કથામાં આવી આવીને બેસો ભાઈ, કંટાળો ચડતો હોય ને તો હજી ભગત નથી થયા, પણ થશું ને કોક દી કેવો તીખારો તીખ એમાં તણખો લાગી જાય. યલાને વલા ડોહાને આટલી શ્રદ્ધા હોય તો આપણે તો શ્રદ્ધા રાખવી જ પડે. હવે એક બે વાર આવો ને પછી એમ થઈ જાય કે વાંધો નહીં, સમજવા જો સમજાઈ ગયું બધું, હવે કશું નવું સ્વામીજી નહીં કહેવાના. એ નવું કઈ નહીં કહેવાના, પણ સાંભળતા સાંભળતા આપણે નવા થઈ જાય. હે ધીમે ધીમે. ઘણા લોકો કે સાંભળી સાંભળીને આ બધા સાંભળે છે એના શું થાય? એક જણાએ બહુ દલીલ કર્યો સાધુને કે ભાઈ કથા સાંભળી રાખે પણ કઈ ફેરફાર તો થતો નથી, એવા ને એવા રહીએ છે. એટલે પેલા સાધુ કે તારા પ્રશ્નનો ઉત્તર હું પછી આપું, પણ હવે આ એક છાણ આ ટોપલો પીડ્યો છે ને એમાં પાણી ભરી આવે, વાંસની સળીનો ટોપલો છાણ ભરી નાખવાનો. એ કે નદી વહે છે એમાં પાણી ભરી આવે. હવે બોલો કે બાપા આમાં પાણી ના આવે તો કે ભલે ને હું કઉ છું ને ભરી આવે ને. આને એમ કે બોલે સંત પ્રતાપી છે આવી જતું હોય છે, લઈને ટોપલામાં આમ પાણી બોળીને જ્યાં બહાર કાઢ્યો હોય ત્યાં પાણી હર કરતું વયું ગયું પાછો આવ્યો. એ કે મહારાજ આમાં પાણી ન રહીએ, ન રહ્યું બીજી વાર મહેનત કરે. અરે પણ શું કામ માથાકૂટ કરો? તો કે અમારે એટલા વચન તો પાંચ સાત વાર મોકલ્યો, આઠમી વાર કીધું ને તો ટોપલો પછાડ્યો, હવે નથી જવું, મને લાગે છે તમારું ખોપડું ખાલી છે. પેલા મહાત્મા કે મારું ખોપડું ખાલી નથી બેટા, તને તકલીફ શું પડી? તો કે આમાં પાણી ન રહીએ. પાણી ન રહીએ તો મને ખબર છે, પણ સાત વાર પાણીમાં બોળ્યો ને કાઢ્યો તો ટોપલાની દશા શું થઈ? છાણ છે ના મારે, એ તો ચોખ્ખો થઈ ગયો. બસ એમ કથામાં બેઠા બેઠા આ છે ને સંસારનું છાણ નીકળી જાય. સાંભળતા સાંભળતા ભલે કઈ બહુ કઈ ભરાઈ ન જાય, એમ કઈ એમ દરિયો એક બેઠકમાં કઈ તુકારામ નરસિંહ મહેતા થોડા થઈ જવાય, પણ આવતા આવતા આજે સંસારનો મળ છે ને એ થોડો થોડો ઓછો થઈ જાય. ને બીજું તમે જોયું મહાત્માએ કહ્યું કે આ ટોપલો છે ને એને આમ દબાવી જઈ, દબાવ્યો ને તો ઢીલો થયો. મહાત્માએ કઈ જોયું પેલા કેવો હતો? રણકતો હતો ને કડક હતો, દબાવ્યો દબાતો નહોતો, જો દબાવ્યો હોત ને ભાંગી જાત. અને હવે તું એને દબાવી તો કેવો કુણા થયો? એમ કથામાં આવતા આવતા છે ને જીવ માત્ર કુણા તો પડે, સ્વભાવ તો થોડા ધોવાય, સંસારના પાપ ધોવાય. એટલે કથામાં આવું, પાંચે વિષયોના વિષયી થવું. પછી મહારાજે કીધું વિષયી થયા છો? હા મહારાજ અમે તો વિષયી થયા છે. હવે બહુ સરસ મજાની વાત કરી. આટલી વાત તો બહુ આમ સમજાઈ જાય એવી છે. પણ મહારાજ કે સંતો મારે બીજું કેવું છે, જેમ પક્ષી ચારો ચરવા નીકળે, ચારો ચરી રાત પડે એટલે પોતાના માળામાં આવીને વિરામ કરે, પશુ છે એ ચરવા જાય ચારો ચરી પાછું આવે ને ખીલે આવે, એમ તમે માળે અને ખીલે આવો છો. એટલે મહારાજ એટલે ભગવાનની મૂર્તિ એ માળો છે, ભગવાનની મૂર્તિ એ ખીલો છે, ત્યાં તમે આવો છો. બહુ જ માર્મિક વાત છે. અહીંથી સાર ભાગ તો આ છે. પહેલું તો આપણે કદાચ બહુ વાર સાંભળ્યું મગજમાં એટલે એમ લાગે કે વાત સીધી સાદી છે, કરવું ન કરવું તો આપણા મનની વાત છે, બાકી આ દ્રષ્ટાંતો તો સાંભળ્યા હોય. પણ માળે ને ખીલે આવવાની જે વાત આમાં જોડી છે ને એ માર્મિક છે. વિષય પણ થવાય કથા વાર્તા વગર ન પણ રહેવાય. તમે જુઓ કથાકારો છે ભાગવત રામાયણ ગીતાના, એમને એ કથા કર્યા વગર રહેવાય છે? એક વિચારજો, એને સેજે બોલાય જાય, એને કથા ન હોય ત્યારે એને ગમે નહીં. ભજનિકો હોય ભજનો જ ગાય છે, પણ ભજનો ગાવા બેસે થોર બોલે, ન કોઈ તરફથી ભજનો હોય તો પોતે એકલા ગાય, ભજનો ગાય છે. સાહિત્યકારો છે, કૃષ્ણ ઉપર કેટલા સરસ પુસ્તકો લખનારા અને કૃષ્ણના કીર્તનો લખનારા, કીર્તનો ઉપર મીમાંસા કરનારા કેટલા સાહિત્યકારો છે. આ બધાને માટે બહુ જ અહીં હિંટ છે કે એ બધું શું છે? એ ચારો છે, ખીલી આવ્યા મૂર્તિ ક્યાં રહી જાય છે, મન ક્યાં વિરામ પામે છે? મન તો બીજે વહી જાય છે ભાઈ. એટલે ભ્રમ ન થાય કે હવે તો બસ કથા વગર કઈ ગમતું નથી, તો ન પણ ગમે છતાં મનરૂપી પંખી માળે નથી આવતું, મનરૂપી પશુ ખીલે નથી આવતું. ક્યાં વયું જાય છે? હા, કોલંબસ ભારતખંડ શોધવા નીકળ્યો, પહોંચી ગયા ક્યાં? અમેરિકા. પણ એક એની માણસની જીવનમાંથી એક ઘટના જોવા જેવી છે. એ જયારે નીકળ્યો ને શોધવા માટે, ત્યારે ભેળા એમણે 25-50 કબૂતર રાખ્યા હતા. હવે ત્યારે તો આવા સગવડતા નહીં ને, એટલે વહાણો ચાલ્યા જાય પછી અમુક દિવસ થાય એટલે કબૂતરને છૂટા મૂક, અને કબૂતર દૂર દૂર બધા ઉડીને રહ્યા જાય. પણ હારી થાકીને પાછા આવીને વહાણની અંદર બેસે. એટલે કોલંબસ શું નિદાન કરે, શું નિર્ણય કરે કે કબૂતરને ઉતરવા માટે ક્યાંય જગ્યા નથી, જો જમીન મળી હોય તો કબૂતર પાછા આવે નહીં. એમાં એક દિવસ એવું બન્યું, કબૂતર છોડ્યા અને કબૂતર પાછા ફર્યા નહીં. કોલંબસ કે બસ હવે જમીન નજીક છે. એમ આ મનરૂપી પંખીને જ્યાં સુધી ક્યાંય પણ વાસનાની ભૂમિ મળી જાય છે એટલે મનરૂપી પંખી માળે આવતું નથી. આ સૂક્ષ્મ વાસનાઓ છે, ભલે આટલું હોય તો પણ મનમાં, અંતરમાં, અંતઃકરણમાં, કારણ શરીરમાં એવા રાગ પડ્યા છે કે રાત દિવસ તમે આ બધું કરતા હો. પૂજારી હોય તો એમને દર્શન શ્રવણ જ છે, સ્પર્શ જ છે, સાધુઓને કથા વાર્તા જ છે, કથાકારોને કથા વાર્તા જ છે, ભજનિકોને કથા વાર્તા જ છે, કથા કીર્તન જ છે, પણ છતાં મનરૂપી પંખી માળે બેસતું નથી. એ તો સાચી ઉપાસના છે, જ્ઞાન છે. દૂધ આવું કહેવાય એ જ્ઞાન છે, પણ દૂધ પીવે નહીં ત્યાં સુધી પોષણ કેમ થાય? એમ ખરું પોષણ તો પાછું માળે આવવાનું છે. હવે માળે ન આવે તો નિરાત ન થાય. વાસનામાં ક્યાંક ગુમે છે. કોઈ પુરુષને કોઈ સ્ત્રીને ચાહતો હોય, તમારી લૌકિક વાત કરું, પણ પછી પેલી સ્ત્રી એમ કે તમે મને ચાહો છો, ચાલો આપણે લગ્ન કરી લઈએ, અને પેલો છે એ ગલ્લા તલ્લા કરવા માંડે, એનો અર્થ શું છે? ક્યાંક મનમાં ગરબડ છે, એના ક્યાંક બીજે વેગ લાગ્યા છે, મનમાં ક્યાંક બીજા ઘાટ છે, એટલે ખીલે બંધાવા માંગતો નથી. એમ આ મૂર્તિની વાત આવે અને ખીલે અવાય નહીં, ભગવાનમાં જોડાય નહીં. તમે જોજો, ઘણા એવા સાહિત્યકારો છે, એમને પૂછો તમે પાંચ માળા કે ધ્યાન કે જપ કે એવું કંઈક કરો છો? કંઈક કરતા નથી, લખ્યા વગર રહેવાતું નથી, પણ ખીલો નથી, માળો નથી. કારણ કે મનમાં વેગ લાગ્યા છે, પ્રતિષ્ઠાના હોય, ધનના હોય, ગમે તે હોય. એટલે બહુ જ ભ્રમણા ભાંગે એવી આ વાત છે કે મૂર્તિને માળે અને મૂર્તિને ખીલે આવ્યા છો. જો આવો તો વાત સાચી, અને આવવું એટલે ઘડી ચાપડી નહીં, બે પાંચ મિનિટ મૂર્તિ સંભાળી લીધી એટલે આપણને એમ થાય કે હા આપણે તો માળે ખીલે આવીએ છીએ, એવું નથી. આમાં તો એવું લખ્યું છે ને કે માળામાં વિરામ કરે છે. અરે પક્ષી માળામાં આવી જાય રાતભર, પછી એ આખી રાત એનો સ્વાદ લે અને માળામાં બેસે. હવે ઘડીક બે મિનિટ તમે ધ્યાન કે માનસી પૂજા કરી એટલે માનીએ કે આપણે તો મૂર્તિને ખીલે ને માળે આવ્યા છે, તો એ પણ ખોટું છે. સાચું ખરું પણ અધૂરું છે. માળે આવવું અને ખીલે આવવું, હજી એનો મર્મ છે. મૂર્તિને માળે આવવું, એક વાત. નિરંતર રમમાણ થઈ. બીજું બે દ્રષ્ટાંત આપ્યા ને, એક તો ખીલાનું ને બીજું માળાનું, તો બેયમાં થોડો થોડો ભેદ છે. ખીલે ઢોરને પશુને તમે બાંધી દો, ખીલાની અંદર પશુ નથી હમાતું, પણ ખીલાની આસપાસ ફેર્યા કરે છે, પણ ખીલો છોડીને ક્યાંય જતું નથી. અને પક્ષીના માળામાં પક્ષી માળાની અંદર બેસે છે અને અંદર જ ઘૂઘવાટા કરે છે, અંદર જ આરામ કરે છે, અંદર જ નિરાંત કરે છે. તો ખીલે બેસી જવું, ખીલે બંધાઈ જવું, એ યોગ સૂત્ર પ્રમાણે ધારણા છે. દેશબંધ ચિતસ્ય ધારણા, એ ધારણા છે. ભગવાનની મૂર્તિની આસપાસ જ ફરે છે દર્શન સેવા બધું. અને પેલો સમાધિ ભાવ છે કે જે મૂર્તિમાં લીન થઈ જાય છે અને મૂર્તિમાં સમાય છે. બીજો પણ ભેદ કરી શકાય, સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિ. પેલામાં સવિકલ્પ છે ખીલાનું દ્રષ્ટા, અને આ છે નિર્વિકલ્પ કે મૂર્તિને ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય. એવી રીતે જ્યારે ઉપાસક માળામાં સમાય, મૂર્તિમાં સમાય, ત્યારે પરમ શાંતિ પામે છે. નહીતર મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે દેશ વિદેશ માણસ જાય છે, પણ જ્યારે ઘરે આવે ત્યારે ત્યારે નિરાશ કરીને બેસે છે. ઘરા ઘરડા હોય છે, ઘરમાં કાંઈ એની વેલ્યુ ન હોય અને ખાવા પીવાની કોઈ સગવડતા દેતા ન હોય, કૂતરાને જેમ રોટલો નાખે એમ વહુ વારું દઈ દેતા હોય એ સૂકો રોટલો, છોકરાએ બધું અબોડી નાખ્યું હોય, બટવી નાખ્યું હોય, વધુ ઘીટ્યું પછી ભાભાને દેતા હોય એવી દશા હોય છે ને. જૈસે બુઢે બેલકું ખેડૂને દેવત ખાન, મુક્ત કહે યું સબહી વૃદ્ધ કા કરત હિ અપમાન. પછી હવે ઘરડાને કોણ હારવાળું ખાવા દે? એટલે આવા ડોસા ઘણા બિચારા હોય. પછી હવે ક્યાંક લગ્નવરો શરૂ થાય એટલે બાપાને મોકલી દે, એટલે બાપા એક પછી એક એક પછી એક એક પછી એક લગ્નમાં જમાવટ કરે. હવે ત્યાં કઈ મોડું છે જમવાનું? હે લાડુઓની બોથાર બોલે છે, મેસુ મોહતા જલેબી સાટા બધું જમે. બાબો થોડા દાડામાં સૂકા જુવારના રોટલા ખાઈ ખાઈ હાથીકા જેવો થઈ ગયો હોય તો પલીતા જેવો થઈ જાય. પણ જેવા 15-20 દિવસ થાય, સાચું કેજો ભાઈ, એને તરત શું થાય, હવે આ લપ ખૂટે તો હારું. અને ઘરે આવે ફાટેલી ગાટલી ત્યાં બેહે ત્યારે નિરાશ થાય ભાઈ. આ અમે અમારી વાત કરીએ ને, અમે દેશ વિદેશ જઈએ કેમ જોઈતા રામ ભાઈ, હવે ત્યાં એની સગવડતાઓ એવા ગાલીચા જોવાય ન મળે. પગ મૂકીને ત્યાં ગોઠણ સુધી ગરી જવાય એવા, ગોઠણ તો ઘૂંટી રાખો પણ એટલા, પણ એવા પોચા તો ખરા જ. હા એટલું તો ખરું, એવા અમે તો એમને પાથેરા વગર હોઈ જાય. આપણે આવું ક્યાંથી? હર હર ગંગે માચકી છે. અમે લાંબાથી ઓલા કે અરે બાપજી પાથરવું પડે. અરે હું પાથરવું પડે? આવું નહીં મળતું દેશમાં. એવા કુણા કુણા મુલાયમ, એવી બધી સગવડતાઓ, મશીનો રિમોટ કંટ્રોલ, ખાવા પીવાના સ્વર્ગ ગણો. સ્વર્ગ કયું જ્યુસ પીવું? જે જ્યુસ જોતું હોય મળે, જે જ્યુસ જોતું હોય. કેટલું આવડી બોટલ નારે ના આવા નવા ડ્રમ ભર્યા હોય એ ધ્યે રાખો, ઓછું મળે નહીં. કલ્પવૃક્ષ જેવું સંકલ્પ કરો એ બધું તમને ખાવામાં. અહીંની સારામાં સારી કેરી ત્યાં મળે, દુનિયામાં સારામાં સારા અંજીર ત્યાં મળે. ભાભાને ખાવાની તાકાત જોઈ બસ. સસ્તું સારું મજા કરો બસ. 81માં ગયા હતા ને ત્યારે $1 આસપાસ દૂધના કેન મળતા, 4-4 લીટરના. એ આજે હજી એમને મળે છે એવું ને એવું. લહેરથી ખાય, અરે ગાડીઓ કેવી, એર કન્ડિશન આખા નાખા બંગલા, ધૂળની ચપટી ગોતો તો જડે નહીં, આંખમાં પડવાની વાત જ નથી. જાજરૂ પાણી જઈને જોવે ને હાથ ધોવા તો ધૂળ ના, અહીંથી લઈ જાઓ ભલે મળે નહીં કઈ. જય સ્વામી નારાયણ. હા એવા ચોખ્ખા ચણાક રસ્તા. અરે આમ વાત તો સાચી, પણ એ 1.5 મહિનો એટલે મળે આમ આતરડા ચૂથા હો, નહીં તો અહીં શું સુખ શું છે અહીંયા. અહીંયા આપણા ગુજરાતના આપણા દેશના રાજમાં, પણ એ અમે અહીંયા આવીએ મુંબઈ ઉતરીએ. હા કાંઈ નથી હો, ઓલાની હરખામણીમાં કાંઈ નથી ને. અહીંયા અમદાવાદ આવીએ, ગુરુકુળ આવીએ, હમ અહીંયા થઈ જાય, રાત પડી જાય, પછી ઓલી અગાસી છે ને સાધુ આશ્રમ ઉપરની, એ અગાસીમાં વાંકી એક સીડી છે, એ સીડીમાં 2 ફૂટનું રમણું છે, એના ઉપર અડધો આ બાજુ ને અડધો પાળી ઉપર પગ નાખીને હું હું ત્યારે મને જલસો પડે. બોલો ઘર એ ઘર એવી નિરાશ થાય. એ મહારાજ કે છે દેશ વિદેશ જાય પણ ઘેરે આવે ત્યારે નિરાશ થાય છે. એમ આ જીવને ક્યારેય પણ ભગવાનની મૂર્તિ રૂપી માળામાં આવ્યા વગર પરમ શાંતિ થવાની નથી, થવાની નથી ને થવાની નથી. આ ચારો છે, સારો ચારો છે, કથા વાર્તા કીર્તન ભજન એ સારો ચારો છે, પણ છતાંય જો મૂર્તિમાં નહીં બંધાય, મૂર્તિને ખીલે નહીં આવે, માળામાં નહીં સમાય, ધ્યાન કરતા નહીં શીખે, મૂર્તિને ધારતા નહીં શીખે, તો હજી એને શાંતિ નહીં મળે. અશાંતિ એનો પડછાયો રાખશે, કારણ કે અશાંતિ પડછાયો એટલે રાખશે કે જે જે વાસનાના સંસ્કાર પડી ગયા છે ને એ અંદરથી એને અવ્યક્ત રીતે અજાગ્રત મન એને નિરાંતે ઊંઘવા પણ નહીં. પણ કાર્યાણીના 12માં વચનામૃત પ્રમાણે મહારાજ કે જો હૃદયમાં મૂર્તિને ધારે અને ધારવામાં એને રસ પડી ગયો તો આંબલીઓ જેમ અગ્નિમાં શેકાઈને થોતરું ચોળો ત્યાં નોખું પડી જાય, એમ એના બધા જ વાસનાત્મક સંસ્કારો જુદા પડી જાય, ત્યારે જીવને પરમ શાંતિ થાય છે. એટલે ભાઈ લાવ આ થોડી થોડી બાપલાઓ કથા વાર્તા દેવ દર્શન છે એ તો સાચું છે, પણ એના વિષય થવાય, વિષય થયા પછી ઘરે જઈને એનું મનન થાય, મનન થાય ને પછી માળે એને ખીલે બંધાવવાનો જો અભ્યાસ કરીએ તો જ આપણને શાંતિનો અનુભવ થાય એવી સરસ મધુર વાત કરી. પછી તો મહારાજ સભા ઉઠી, બપોર થઈ ગયા, સાંજ ઢળી એટલે વળી પાછા મહારાજ આવ્યા. હવે જોવાની પાછી મજા છે. એ વખતે પાછા બ્રહ્માનંદ સ્વામીને દીનાનાથ ભટ્ટે હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ પ્રશ્ન પૂછીએ તો પૂછો, જો આ લિંક જો સાંભળ્યા પછી સાધના જુઓ. પૂછો મહારાજ, ક્યારેક તો ભગવાનની મૂર્તિનું બહુ સ્વાભાવિક અને રસથી ચિંતવન થાય છે, મૂર્તિમાં જોડાવાય છે, મૂર્તિ ધરાય છે, અને ક્યારેક અંતર ડોળાઈ જાય છે, એનું શું કારણ છે? કર્યા વગર પ્રશ્ન ન થાય, મૂર્તિમાં જોડાવાની વાત છે, સાંભળ્યું તો પ્રયત્ન કરીએ, પ્રયત્ન કર્યો તો આવું દેખાણું. મહારાજને પૂછ્યું કે મૂર્તિ તો સંભાળવી છે, માળામાં તો આવવું છે, ખીલે તો બંધાવવું છે, પણ બંધાઈ રહેવાતું નથી, માળામાં આવવાતું નથી, આ શું છે? મહારાજ કે જુઓ, એમાં મનમાં ગુણના વેગ આવે છે. જો રજોગુણ વર્તતો હોય અને મૂર્તિનું ધ્યાન કરવા જાય તો ગાઢ સંકલ્પ ઘણા થાય, પ્રવૃત્તિના વેગ લાગ્યા હોય, વ્યવહાર માથે ચડી બેઠો હોય, પ્રવૃત્તિઓ ગળું દબાવ્યું હોય, ચારે બાજુ તમે જુઓ ને તમારું ઘર જાગી જાય ને પછી જે છોકરાઓ છે ભેં કરતા હોય, એની મા ઉઠે પેલા છોકરા વાહે હાડિયું પકડી રખડતા હોય, માતાજીની મેર હોય બીજો ને ત્રીજો ને સાતમો આઠમો વાહે રબડતા હોય, આ હા, પછી ગામડામાં છે ને એક બાજુ છાશ વલોવી, એક બાજુ ચાપાણી કરવા, એક બાજુ ગાયોને દોવી, એક બાજુ એના ધણીને બધા વાડીએ જાવ શિરામણ કરી દેવા, અને એક બાજુ છોકરાની લંગર વાહે ચ્યાં ચ્યાં કરતી હોય, પછી એકને મારીને મારા પીટા, બીજાને મારીને મારા પીટા, અને છોકરાઓ વાજા વાગે પછી, એટલે ગામડામાં પાંચ વાગ્યા શરૂ થાય ને એ પાંચ વાગ્યે એક તારો ઉગે છે, તારાનું નામ ઢીબડીયો તારો છે, એ તારો ઉગે ને ઢીબાનું શરૂ થાય, છોકરાઓના પાવા વાજા શરૂ થઈ જાય. બોલો, હવે એમાં પછી તમે ધ્યાન કરવા જાઓ, એ મૂર્તિ ધારવા જાઓ, એ શક્ય નથી. એટલા માટે વાતાવરણ શાંત હોય, મનમાં સત્વગુણ હોય ત્યારે મૂર્તિનો અભ્યાસ કરી લેવો. રજો ગુણમાં તો ધમાલ રહેશે, તમો ગુણ એટલે ઊંઘ આવી જાય, ધ્યાન કરવા જાય તો ગોનું પાકી જાય, પછી ખબર જ ન પડે હું છું એમ. અમારે માધવપુરા કચ્છમાં ખેડુ કચ્છી આવડો મોટો સભા મંડળ, આવડું મોટું મંદિર, બે જણા આમ ધાંબલા ટેકે આવી, બે હગા ભાઈ એ આવીને બેસી ગયા, એ કથા વાર્તા ને એવું બધું થયું, જે થયું તે પછી નીમ બોલાય, પછી વંદુ બોલાય, પછી માનસી પૂજા થાય જૂના રીત પ્રમાણે. આ બધું બોલાય ગયું ને માનસી પૂજા થઈ ને એમાં બેઠા, એ બેઠા બેઠા ને હોઈ ગયા. હવે આ બધા તો પોઢે પ્રભુ બોલીને હવે મળ્યા ઘેરે જવા, પૂજારી બધા જોયા તો એમ થયું કે હવે બિચારા થાક્યા હોય, ધૂળ હારે બથોડા લઈ લઈને, અને આ મોસમના ટાણા મર હુતા કે આમાં હું આપણું લઈ જવાના છે એનું જેને બધું. તો ઓલા ભાઈ હોઈ રહ્યા પૂજારીને એમ કે જાગ છે ત્યાં તો પાગર પથારી છે જ, આ મંદિરમાં હોઈ જાય છે, બીજું શું, એ તાળું મારે રૂયા ગયા. સવારે પાંચ વાગ્યા પૂજારી આવ્યા, બાવણું ખોલ્યું, ઠાકોર જગડા ઘંટડી વગાડી ત્યાં જાગ્યા, તો કે પોઢે પ્રભુ સકાળ પૂજા કે સાનુ મારો જાગ્યા, તમને એમ કે માનસી પૂજા હાલે, બોલો હવે આમ આવી ઊંઘ આવી જતી હોય તેમાં ક્યાં ધ્યાન થાય ભાઈ? તો શક્ય છે કે તમો ગુણ માંથી રજો ગુણમાં જાઉં, એટલે કંઈક પ્રવૃત્તિ કરવી, સેવા કરવી, સાથે સાથે કીર્તન. મહારાજે બહુ સરસ વાત કરી ભાઈ, સમજદારને કામ આવી. મહારાજ કે ઘાટ સંકલ્પ ઘણા થાય ને ત્યારે એમ માનવું કે આ સંકલ્પોનો હું જાણનારો છું, સંકલ્પોથી હું જુદો છું, એ તો બહુ સાચી વાત છે, પણ એક વાત કહેવાની જરૂર શું હતી? અને એમ માનવું કે મારા હૃદયને વિશે અંતર્યામીપણે ભગવાન સાક્ષાત બિરાજમાન છે, હવે એને વાતને કઈ મેળ મળે? હા, એટલે મહારાજ કે રજોગુણ વર્તે ત્યારે આમ વિચારવું, સંકલ્પથી જુદો છું, સંકલ્પનો જાણનારો છું, અને મારા હૃદયને વિશે સાક્ષાત ભગવાન અખંડ બિરાજમાન છે એમ ધારવું. એ શું કહેવા માંગે છે કે એટલું તો રજોગુણમાં ધારી જ રાખો કે માળો અંદર છે, ઠેકાણું અસલ અંદર છે, વિરામ કરવાનો ખીલો અંદર છે, એટલે અંદરની જે વૃત્તિ છે એ તો તમે પકડી રાખો, માળો ખબર પડે તો ક્યારેક આવવા થાય, અંદર આવવાનો અભ્યાસ કર્યો હોય તો પાછું વળાય બાહિર વૃત્તિથી. ગોપાળાનંદ સ્વામી તો ભાર એટલો જ બધો કે આંખને ખુલ્લી રાખીને કરવા કરતા આંખો મીચીને હૃદયમાં આત્માને ધારીને, આત્મસત્તા રૂપે ધારીને ભગવાનની મૂર્તિને ધારો ત્યારે તમને સુખ થાય, એમનો જોગ છે, એનો ઢાળો છે. એ જ વાત મહારાજ કે રજોગુણ છે તો સંકલ્પથી જુદો તો માનો, પણ એક વૃત્તિ જોડી રાખો કે ભગવાન મારા અંદર અખંડ બિરાજમાન છે, એ માળો છે, એ ઠેકાણું છે. એમ કરતા કરતા રજોગુણનો વેગ ટળે ત્યારે પાછું ભગવાનનું ધ્યાન કરવું, પણ કાયર ન થવું. એટલું છે ભાઈ, મન છે એ તો એનો સ્વભાવ છે, વિના પ્રયોજને ચાળા કરે. કેવું કહ્યું? મન કૂતરા જેવું, કૂતરા જેવું. એવરી ડોગ ઇઝ ઇન અ હરી, દરેક કૂતરો ઉતાવળમાં જોઈ, તમે જોજો, કોઈ દિવ કૂતરો ધીમે નહીં હાલે, લફ 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 લફ. કૂતરો ઉતાવળમાં જ હોય, અને કારણ વગેરે, ઘડી કાંઈ હું કે ઘડી કાંઈ હું કે ઘડી કાંઈ હોય, ઘડી કાંઈ નિશાની મૂકે, ઘડી કાંઈ નિશાની મૂકે, ઘડી કાંઈ નિશાની મૂકે. મને એક જણા પૂછ્યું, મને કે કચ્છના રણમાં કૂતરા કેમ નથી હોતા? મેં કીધું ત્યાં ખાય હું, મને કે એવું નહીં, ત્યાં થાંભલા નથી હોતા. આ નવું સંશોધન. વિના પ્રયોજને એ બધા ચાળા કીરા રાખે. આવું મન છે મહારાજ કે કેવા દ્રષ્ટાંત લાવ્યા છે. કૂતરા જેવું છે, મળ સૂંઘે, વિસ્તા સૂંઘે, આ સૂંઘે, અહીંયા દોડે, અહીંયા દોડે, કોઈ ડિરેક્શન નહીં. એવું મન છે. ગંદકી ખાય એવું જ છે ભાઈ, એને સારું ભાવે નહીં, સારું ખવડાવો તોય ઓયલું નકરાવું નકારું છે નહીં, ચાખ્યા વગર નરીએ, પણ એમ માનીને કંટાળશો નહીં. મન વાંદરા જેવું છે, વાંદરાને સ્થિર બેસાડાય. એક જણો ઘરમાંથી બહાર નીકળ્યો, મદારી હતો, વાંદરું નીલ નાનકડું એવું મુલાયમ, ખેલે કૂદે, પણ ઉછળ કૂદ ઉછળ કૂદ. એને રમાડતા રમાડતા પેલાને કહ્યું કે માલિક 10 પૈસા આપો ને. ઓલો સમજદાર હવે પ્રોફેસર હોય કે રામ જાણે, એ કે 10 પૈસા શું, 10 રૂપિયા આપું, પણ આ વાંદરાને 1 મિનિટ મારી ઘડિયાળ પ્રમાણે તું એને સ્થિર બેસાડી દે, તને 10 રૂપિયા આપું. પેલો કે એમાં શું, જંબુરિયા બેઠ જા, જંબુરિયા બેઠ જા. આમ બેસે, હજી તો 15 સેકન્ડ નો છે, ઉલ્લી ના માથે ચડી જાય. વળી ત્યાંથી ઉતાર, જંબુરિયા બેઠ જા, બેઠ જા. થોડી વાર થાય, ઉલ્લી ખભે ચડી જાય, કાંઈ ન, લાકડી એમનો ઉછળે. અડધો કલાક થાકી ગયો, સોસાયટી ભેળી થઈ ગઈ, 10 રૂપિયાના લોભે બહુ કડાકૂટ કરાવી. છેવટે મદારીને કેવું પડ્યું કે મહારાજ મારે 10 રૂપિયા નથી જોતા. કેમ? આ વાંદરું બેસે નહીં. લાખ કરો તો આ મનવો બેસે એવો નથી. નીલ વાંદરા થી નહી, ઘણું બહુ મોટું છે, અને એને અભ્યાસ એ જબરો છે ભાઈ. એને ઠેકાણે ખીલે લાવવું, એને માળામાં બેસાડવું, એવું આકરું કામ છે. કૂતરા જેવું છે, વાંદરા જેવું છે, છોકરા જેવું છે. નાનો છોકરો હોય, તમે લઈને નીકળો રસ્તામાં, આંગળે વળગાડ્યું હોય, પપ્પા આ શું છે, પપ્પા આ શું છે, પપ્પા આ આમ કેમ બોલે છે? હવે એનો તમે જવાબ દેવા જાઓ ને તો બીજું 10 પૂછી નાખે. એમ મનને બાળક જેવું છે, ઘડી ઘડીમાં કારણ વગરના પ્રશ્નો લાવે. એમ ચોરે બેઠા હોય ને, હા જોજો, એ હું કરતા હોય ડોહા હોય ને, આમ બેઠા હોય ફળિયા નાખે. એ કાંતિભાઈ આ કોના ઘરના છે? લે 70 વર્ષના ઠોઠા હો, કૂતરા મૂતરી ગયા હોય એવા પાણા ઉપર બેઠા હોય, એક આંખમાં ફૂલું હોય ને એકમાં જરી જરી દેખાતું હોય, કો ના ઘર ના સો. અરે ઓલા કેવાય, રોશન મના, એ ક્યાં કોઈના ઘર ના છે? આ તો શાંતિભાઈ ની છોકરી છે. હે અરા, મને ઓછું દેખાય ને એટલે આવું બધું થઈ જાય છે. ઓછું તે ઓછું દેખાય છે, ઘરમાં બેહો ને બાપા. નહીં બેસે વિના પ્રયોજને, બસ છોકરા જેવું મન પૂછ્યા રાખે. કોઈ છોકરો શાક લઈને નીકળે, દૂધીની દીટિયા ભાળી જાય એની થેલીમાં, કે દૂધી લઈ જાય છે ને, હા તે રોજ તો 2 દૂધી લઈ જાય, આજે 6 હું કામ લઈ ગયા છે. લે હવે તને પૂછ્યા વગર, એને ઘરે મહેમાન આવ્યા હોય લઈ જતા હોય, પણ મનનો આવો સ્વભાવ છે, જાત જાતના પ્રશ્નો લેવા દેવા વગરની કડાકૂટમાં મન ભમે છે. એટલે આ વાત કહીને મહારાજ કે બાળકનો રમાડનાર, બાળક જેવો ચંચળ થાય, હે એ રમાડતા હોય તે જોયે ને, કેવો જાય, કેવા રમાડે. આપણે ભીખુદાનભાઈ કે છે ને કે છોકરાની જેમ બાપો બોલ્યો, છોકરો કે બાપા જો તીડી જાય, તીડી જાય તો બાપો બોલે 70-80 વર્ષનો, એ કે એની જો વાવે, એની વાવે મતોડો જાય, મતોડો જાય. એને મકડો બોલતા આવડતું હોય, પણ બાળકને રમાડતા રમાડતા ડોહા પણ એવા થઈ જાય. અમારા રાજકોટના ગરીબ હતા, એના દીકરાનો દીકરો વ્યાજ બહુ વાલું હોય ને, એ લઈને આવે, પણ અમે છોકરું તો જોયું તો ખજૂરીને થડિયા જેવું હતું, હાથ ખોટ નો હતો, હાથે ખોટિયામાં હતી એમ. હાથ ખોટ નો એટલે બહુ મોંઘો રહ્યો નહીં, પણ એ બાકરના ખોખા જેવા કાન હોય, લહણ ની કળી જેવું નાક હોય, બટેટું કાપીને ચોંટાડ્યું હોય એવો ડૂંટો હોય, બાજરાના ડુંડા જેવા હાથ હોય, માટલી બાંધી દીધી હોય એવી કતોડી હોય, ખોળના બટકા જોડ્યા હોય એવા આંગળા હોય, એ હાથ ખોઈટ નો કહેવાય. એ કાંઈકમાં ઘાસલેટ હોય ને એકમાં કાંઈ ન હોય, પણ હવે બાળકને રમાડતો હોય આહા ત્યારે બાળક જેવા થઈ જાય ને, વહીલો 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 ડગડગ ડગડગ મગમગ મગમગ એમાં રમી જાય. એટલે મહારાજ કે આ બાળકના રમાડનાર જેવું છે કે આ મારે કરાય ને આ ન કરાય એવું પણ ભાન રહે નહીં. એવું આ મન છે, સંકલ્પ વિકલ્પ કરશે, પ્રયોજન વગર કરશે, પણ નિરાશ ન થવું, ગુણના વેગ ટાળવા અને ખીલે આવવા પ્રયાસ કરો, મૂર્તિ આવવાનો પ્રયાસ કરો. પણ એક વાત જે દ્રષ્ટાંત આપ્યું છે એટલું સરસ છે, ક્યાંય બીજે તો ઓછું સંભળાય. મહારાજ કે બે પ્રકારના ઢોર છે, એક હરાયું ઢોર અને એક ધણિયાટું ઢોર. એ તો એ દ્રષ્ટાંત તો ભાઈ કેમ ભૂલાય એમ, એ તો અનુપમ દ્રષ્ટાંત છે. એટલે એમ પૂછીને મહારાજે ચોખ્ખું ચટ કહી દીધું કે હરાયું ઢોર હોય એ જેનું તેનું ખેતર ખાય ને જ્યાં ત્યાં બેસી જાય, પછી કોઈ આવે એ ખેતરનો ધણી તેને મારે, નહીતર હિંસક પ્રાણી વાઘ આદિક આવે તેને મારીને ખાઈ જાય. પણ ધણિયાતું ઢોર હોય એ તો સાંજ પડે એટલે ધણીને ખીલે આવે. એવા ઢોર હોય ને તમારે આમ ગાયો છોડી દો એટલે હવ હો ને ખીલે જઈને જ ઉભી રહે, એને કહેવાનું હાંકવાનું ન હોય. એક વાર તમે ઉભી રાખી એને ત્યાં ખાંડ નાખ્યું દોહી, બીજે દિવસે છોડો એટલે એ ગાય ત્યાં જ ઉભી રહે. બળદને છૂટા મૂકો એટલે ધોસરી પાસે જોઈએ, ડાબી બાગનો ડાબે, જમણી બાગનો જમણે, એ સ્થાન ભૂલતા નથી, ધણિયાતા છે. એમ ધણિયાતું ઢોર હોય એ ખીલે આવે, હરાયું ઢોર હોય એ કોઈ દિવસ ખીલે ના આવે. આપણે આટલું તો યાદ રાખીએ કે આપણે ધણિયાતા છીએ. હવે આપણે ખીલે આવવું પડે, આપણે ગુરુના છે, ગુરુજીના નામ નિહો કંઠી છે ડોકમાં, જ્યાં ત્યાં ખવાય નહીં, જ્યાં ત્યાં જેમ તેમ બોલાય નહીં, જેવી તેવી રીતે વર્તાય નહીં, જ્યાં ત્યાં જોવાય નહીં, આ બધું છે એ સત્સંગીનું છે, ધણિયાતા ઢોરનું છે, સમજદાર માણસનું કામ છે. એટલે હરાયા ઢોર મટી ધણિયાતા થઈએ એવી મહારાજની ઈચ્છા છે, અને એવો ધણિયાતી કે પાછો ખીલે અને માળામાં સમાય, પંચ વિષયનો રસ કેવળ ભગવાનની મૂર્તિનો ગ્રહે એવો ખીલે આવનારો ધણિયાતી ઢોર જેવો, આમ તો ઢોર કહેવાય નહીં પણ દ્રષ્ટાંત, એવા આપણે સૌ બનીએ એવી મહારાજની ઈચ્છા છે. એ વખતે તો સામે હતા ભાઈ, ટપોરો પાડીને કહ્યું કે તમે ખીલે આવો છો, વિષયી થયા છો? તો કે હા મહારાજ, અમે વિષયી પણ થયા છીએ, અને માળે અને ખીલે ભગવાનની મૂર્તિ રૂપી માળો મૂકીને ક્યાંય વિરામ પણ કરતા નથી. મહારાજ બહુ રાજી થયા, એવું સરસનું મર્મ ભરેલું અને ધણિયાતા થવાનું, ખીલે અને માળે આવવાનું વચનામૃત છે. આ વચનામૃતમાં ભક્ત અને અભક્તનો ભેદ છે. આપણે પણ તિલક કંઠી માળા પૂજા દેવ દર્શન બધું કરતા હોઈએ, પણ આમાં કહ્યા એવા પંચેન્દ્રિયથી રસ પીનારા ભક્ત થઈએ એવું મહારાજ આપણને બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજની.